એ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામી નારાયણ આગળ હાથ જોડે, પગમાં ઘૂઘરા બાંધે, હાથમાં કડતાલ લે અને ભગવાન શ્રી હરિની પાસે ઉભા રહે ને એવું ભાવે, હે માલિક
હું તો છું ઘણી ના ગણી, નારાયણ તોય તમારી રે, હું તો છું ઘણી ના ગણી, ઘણી નગણી નારાયણ તોય તમારી રે, હું તો છું ઘણી નગણી નારાયણ તોય તમારી રે, તમે ગુણ સાગર ગોપાલ દેવ મોરારી રે,
ભગવાન સ્વામિનારાયણ જેને માટે એવો શબ્દ વાપરે કે આ મુક્તાનંદ સ્વામી પાપીમાં પાપી આત્મા હોય એનું કાંડું પકડીને જો ઘા કરે તો સીધો અક્ષરધામ ની અંદર પહોંચાડી દે, આમ બોલનાર ભગવાન શ્રીહરિ જેને માટે આવા શબ્દ ઉચ્ચારવામાં આવ્યા છે, એ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ એમ કે હે નાથ, હું તો એક નારી છું, નારી તમારી નારી, અને પાછી કેવી ગણતરીમાં ના આવું તેવી, પણ તમે આજ મારા ઉપર કૃપા કરી છે,
મુને કરી પોતાની કાન દોષ ન જોયા રે, મને કરી પોતાની કાન દોષ
સૌ
ગાયું, મને કરી પોતાની કાન દોષ ન જોયા રે, મને કરી પોતાની
તમે
ઘણી નગણી નાર તો યત મારી રે હું તો છું ઘણી નગણી નાર તો યત મારી રે હું તો છું ઘણી નગણી નાર તો યત મારી રે હું તો છું ઘણી નગણી
એક એક મહાપુરુષના જીવન તો જો કદી મનમાં એમ ન માન્યું હું મહાન છું મહાન છું પોતાના પુરુષત્વ ભાવને ભૂલી ગયા કલ્પના તો કરો હું પુરુષ છું ભૂલી ગયા હું તો છું ગણી નગણી નાર તોય તમારી રે હું ગમે તેવો તો હે ના તમારો છું એમ કહેવું સહેલું છે હું ગમે તેવી તોય તમારી છું પુરુષને ઉઠીને એમ કેવું હું ગમે તેવી તો તમારી છું એ કામ ઘણું કઠણ છે પણ જ્યારે પરમાત્માના સ્વરૂપમાં એકાકાર બનાવી જવાય ત્યારે એને એને ખ્યાલ આવે છે હું નર નથી હું નારી નથી હું તો બસ આત્મા છું પરમાત્માનો દાસ છું ભગવાનની દાસી છું. વિદુરજી મહાન જ્ઞાની પુરુષ હોવા છતાંય સુખદેવજી મહારાજ કે પરીક્ષિત મૈત્રી મુનિને એમ કહેવા લાગ્યા આ ધમને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપો. મૈત્રી મુનિ બે હાથ જોડી લીધા એવું ન બોલો વિદુર એવું ન બોલો હું તમને ઓળખું છું આપ તો સાક્ષાત ધર્મરાજ છો. વિદુરજી એટલે ધર્મરાજનો અવતાર છે આપ તો સાક્ષાત ધર્મરાજ છો. માંડલ્ય ઋષિના શાપને કારણે આપ દાસી પુત્ર બન્યા હતા પણ આપની મહાનતાનું જાણો છો. વિદુરજી શાંત થયા છે. મૈત્રી મુનિ બોલ્યા છે બોલો વિદુર શું તમારે સાંભળવું છે. વિદુરજી અનેક વિધ પ્રશ્ન પૂછ્યા છે. મૈત્રીજી ઉત્તર આપવા માંડ્યા છે. પ્રથમ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે પ્રશ્ન પૂછ્યો છે. જે પ્રશ્ન આગળ નારદજી બ્રહ્માને પૂછ્યો હતો અને બીજા સ્કંદની અંદર પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પૂછ્યો તે જ પ્રશ્ન આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. મૈત્રીજી બોલ્યા છે હે વિદુર મહામાયા મહાપુરુષની સાથે જ્યારે જોડાય છે ત્યારે એમાંથી પ્રધાન પુરુષ પ્રગટ થાય છે. એ પ્રધાન પુરુષમાંથી 24 તત્વ ઉત્પન્ન થાય છે. એ 24 તત્વમાં 10 ઇન્દ્રિયો પંચ પ્રાણ પંચભૂત અને 4 અંતસ્કરણ એમાંથી વિરાટનો દેહ સર્જાય છે. વિરાટના નાભિભાગમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થાય છે. હૃદય ભાગની અંદરથી વિષ્ણુની ઉત્પત્તિ થાય છે. લાટમાંથી શંભુની ઉત્પત્તિ થાય છે. આવી રીતે આખી સૃષ્ટિ ક્રમશ પ્રગટ થાય છે. સાંભળો એમાં બ્રહ્મા જે છે એ વિરાટ નારાયણની નાભીમાંથી પ્રગટ થયા. 100 વર્ષ પર્યંત ચાલ્યા પરંતુ અંત જ્યારે ના આવ્યો ભગવાનને પ્રાર્થના કરી હે નાથ આમાં મને કાંઈ સમજ પડતી નથી. ભગવાનને જ્યારે સ્તુતિ કરી છે ત્યારે બ્રહ્માજીને પંચમહાભૂતના દર્શન થયા છે. વળી ભગવાનની જ્યારે સ્તુતિ કરી અને સ્તુતિ કરીને જ્યારે અટક્યા છે એ જ વખતે પરમાત્માએ બ્રહ્માને સૃષ્ટિ રચવાનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજીએ પ્રથમ સનકાદિકોને પ્રગટ કર્યા છે પણ સનકાદિકો પ્રગટતાની સાથે વૈરાગ્યને પામી ઘરબાર છોડીને નીકળી ગયા છે. અમારે ભગવાન ભજવા છે સંસારના લબ્ધામાં નિપ પડવું. બ્રહ્માજી મનાવા ગયા છે ભલા માણસ ઘેરે પાછો ચાલ પરંતુ કોઈ હિસાબે સનકાદિકો એકના બે જ્યારે થયા નથી બ્રહ્માજી હરેર્યા છે હાર્યા છે ને ફરી વાર પાછા ગયા છે. આ વાતમાંથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે જેને ભગવાન ભજવા હોય એને કોઈ રોકી ન હોય. બ્રહ્મા જેવો ત્રિલોકીનો બાપ સનકાદિકોને જો ન રોકી શક્યો હોય અને સંસારમાં ન જોડી શક્યો હોય તો આ કાળા માથાનો માનવી બનેલો બાપ જેને ભગવાન ભજો એને કેમ રોકી શકે. પણ માહિતી દાનત બુરી હોય બિચારા વાંક બાપાનો કાઢે. મારે તો ભગવાન ભજવાતા મારે તો સાધુ થવું તો મારા બાપાએ ન થવા દીધા, હું કામ બિચારાને તું બદનામ કર્યો છો, તારે નહોતું થવું બાપ, તારે નહોતું થવું. તારા હૃદયમાં વિદ્યમાન સંસાર હતો, તું નિમિત્ત કેવળ તારા માત પિતાને બનાવે છે, બાકી જેના જેના હૃદયમાંથી સંસાર અસાર બની જાય કોણ એને રોકી શકે, કોણ રોકી શકે? જેને સંસાર ખોટો થઈ જાય ને દુનિયામાં કોઈ રોકનાર નથી. વિજયાત્માનંદ સ્વામીની વાત બહુ પ્રસિદ્ધ છે, સ્વામી ભગવાન ભજવા માટે નીકળ્યા, આમ ટ્રાય થાય એક બે વાર અને કરવી જ જોઈએ, સમજાય, કરવી જ જોઈએ, જેથી કરીને ખબર પડે આ કાચો તો નથી ને. ડોક્ટર ઓપરેશન જરૂર કરે, ગુમડું હોય ને એને ચેકો જરૂર મારે, પરંતુ એ ચેકો ત્યારે મારે જ્યારે ગુમડું પાકે, કાચાને ચેકો ન મારે, અને મારે તો હેરાન થઈ જાય, એમ કાચો તો નથી મુંડાઈ જતો ને, એની પરીક્ષા જરૂર કરવી જોઈએ, અને પાકો થાય પછી એને ભગવાન ભજવા દેવા જોઈએ. વિજયાત્માનંદ સ્વામી જ્યારે ઘર છોડી નીકળી પડ્યા, એને ઉપાડી ગયા, એક વાર, બે વાર, ત્રણ વાર, દસ વાર લઈ ગયા, જોકે આજ તો તમારે જ ટાઈમ નહીં તો દસ વાર ધક્કો ખાવાનો, એક વાર, બે વાર, ત્રીજી વાર રજા, અને પહેલાં એટલી જ તૈયારી હોય, એક વાર આવે, બે વાર આવે, ત્રીજી વાર રોકાઈ જાય. વિજયાત્માનંદ સ્વામીને દસ વાર ઉપાડી ગયા, અગિયારમી વાર સ્વામી વિચાર કર્યો, આ ડાહીઓ રહીશ ત્યાં સુધી ભગવાનના લોકો નહીં ભજવાય દે, ગાંડા થયા, તેડીને ઘેરે લઈ ગયા ને, પેલા હાથ પગ ધોતા હતા સ્વામી, કોદાળી હાથમાં લીધી, ઘરનું ઉમરું મળ્યા ખોદવા, એટલે બધા ભેળા થઈ ગયા, શું કરે છે? તો કે મારા જેવો જુવાન જોધ દીકરો ઘેરે બેઠો હોય ને મારી માને ગામના પાણી છેવડે પાણી ભરવા જવું પડે, તે કઈ ઠીક કહેવાતું છે? અહીં જ કૂવો ખોદું, એટલે પણ ઓસરીમાં કૂવો ન ખોદે, તો કે અહીં જ ખોદું. પેલા ના પાડતા રહ્યા ત્યાં સુધી ગોઠ, ત્યાં સુધીમાં તો ગોઠણ સુધી ખાડો કરી નાખ્યો, બધા ભીણા થયા, ગાંડો થયો, લાગે એમ જવા દો, આમ રાખીને શું કામ છે? નાખી દીધી રજા, કોણ રોકી શકે? જેને ભગવાન ભજવે એને કોણ રોકી શકે? કોઈની હેસિયત નથી જેને ભગવાન ભજવે એને રોકી શકે. બ્રહ્મા જેવા ન રોકી શક્યા સનકાદિકોને. સનકાદિકોમાં જ્યારે નિષ્ફળ ગયા છે ને ત્યારે મરીચી, અત્રી, અંગીરા, ભૃગુ, દક્ષ, નારદ આદિકને ઉત્પન્ન કર્યા છે. મરચાદિક થકી કશ્યપની ઉત્પત્તિ થઈ છે, અને કશ્યપને બે પત્ની છે, એકનું નામ દીતિ, બીજીનું નામ અદિતિ. દીતિ દ્વારા અસુરો પ્રગટ્યા છે, અદિતિ દ્વારા દેવતાઓનું પ્રાગટ્ય થયું છે. આ રીતે ક્રમશઃ પૂરી સૃષ્ટિનું સર્જન થયું છે. વિરાટના નાભિમાંથી બ્રહ્મા પ્રગટ્યા છે, બ્રહ્મના હૃદયની અંદર ધર્મ સર્ગ પ્રગટ્યો છે, અને પૃષ્ઠભાગમાંથી અધર્મ સર્ગ પ્રગટ્યો છે. આવી રીતે પૂરી સૃષ્ટિનું નિર્માણ થયું છે. પરંતુ સૃષ્ટિનો ક્રમ આગળ વધતો નથી, કોઈને પરસ્પર હેત નથી, કોઈને કોઈની સાથે લેવા દેવા નથી, કોઈ કોઈને કશું પૂછતું નથી. બ્રહ્મા મૂંઝાણ, આમને ચાલશે કેમ? બ્રહ્માએ વળી ભગવાનને પ્રાર્થના કરી, માલિક આ સૃષ્ટિ આગળ નથી વધતી, કોઈને કોઈની સાથે લેવા દેવા જ નથી, કહી એમ. અને એ વખતે બ્રહ્માના હૃદયની અંદરથી એક જુડલું ઉત્પન્ન થયું છે, જેનું નામ છે મનુ મહારાજા અને શતરૂપા. પરીક્ષિત, તદા મૈથુન ધર્મેણ પ્રજા હે ધામ ગુવીરે. ત્યારથી મૈથુન ધર્મ અસ્તિત્વમાં આવ્યો છે, અને ત્યારથી પ્રીત બંધાણી છે. મનુ મહારાજા અને શતરૂપા દ્વારા પાંચ સંતાનોની પ્રાપ્તિ થઈ છે, બે પુત્ર, ત્રણ પુત્રી, એક પ્રિયવત અને ઉતાનપાદ. આ બે દીકરાઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૃતિ, આ ત્રણ દીકરીની પ્રાપ્તિ થઈ છે. આકૃતિને મનુ મહારાજે ઋષિઓને આપી છે, અને દેવહૂતિને કર્દમજીને આપ્યા છે, અને પ્રસૃતિને દક્ષને આપ્યા છે, જેના દ્વારા આખો સંસાર પ્રજાથી છલોછલ છલકાણો છે. આવી રીતે સૃષ્ટિનો ક્રમ ધીમે ધીમે કરતા આગળ વધ્યો છે. પણ વળી બ્રહ્મા મૂંઝાણા, બ્રહ્માએ ભગવાનને વિનંતી કરી, આ બધા પ્રગટ તો થયા પણ રહેવા માટે ધરતી નથી, શું કરીએ? એ જ વખતે બ્રહ્માને છીક આવી છે, છીકમાંથી અંગુષ્ઠા માત્ર એક સ્વરૂપ પ્રગટ થયું છે, જેને વરાહ કહેવાય છે. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું છે, પણ પ્રગટ થતાની સાથે જ એ સ્વરૂપ વધવા લાગ્યું છે. જોત જોતાની અંદર પહાડ જેવો દેહ ધારણ કર્યો, આટલો વિશાળ દેહ ધારણ કરી અને ડૂબકી મારીને પાણીમાં ગયા છે. અને હિરણાક્ષ જે પૃથ્વીનું ઓશીકું કરીને સૂઈ ગયો હતો, એને ઠેબુ મારીને જગાડી એની પાસેથી પૃથ્વી લઈને બહાર આવ્યા છે. વિદુરજી પ્રશ્ન કર્યો, હે મૈત્રીજી, આ હિરણાક્ષ કોણ હતો? તેની સાથે ભગવાનને શા માટે યુદ્ધ કરવું પડ્યું? આ તમામ કથા આપ મને કહો. મૈત્રી મુનિ બોલ્યા, વિદુર સાંભળો, બ્રહ્માના પુત્ર મર્ચ્યાદિક થયા છે અને તેના કશ્યપ થયા છે. કશ્યપને જે બે પત્ની છે, અદિતિ અને દીતિ, અદિતિ દ્વારા તો દેવો થયા છે પણ દીતિ દ્વારા અસુરોનું પ્રાગટ્ય થયું. સાંભળો કેમ શક્ય બન્યું. એકવાર દીતિએ સંધ્યા સમયે અયોગ્ય માંગણી કશ્યપ પ્રજાપતિની પાસે કરી છે, અંગ સંગ માંગ્યો છે. કશ્યપ પ્રજાપતિ બહુ સમજાવ્યા છે, દેવી અયોગ્ય તમારી અઘટિત માંગણી છે, આનું પરિણામ સારું નહીં આવે. પણ કામાદ બનેલા દીતિએ પોતાની રટ મૂકી નથી, આખિર પોતાનું ધાર્યું કર્યું છે અને મતલબે સ્થિતિ એ સર્જાણી. સંધ્યા સમય શાસ્ત્ર નિષેધ હોવાને કારણે એનું વિપરીત ફળ એ આવ્યું. દીતિ ગર્ભવાન તો બની છે પરંતુ એના ઉદરની અંદર અસુરો પ્રવેશ કરી ગયા છે. દીતિના ઉદરની અંદર ગર્ભ પોષાવા લાગ્યો છે, પરંતુ 4 માસ 8 માસ 9 માસ થયા, સંતાનની પ્રાપ્તિ કોઈ થઈ નહીં. એ સંતાનો જન્મ નથી. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પરીક્ષિત 100 વર્ષ વ્યતીત થયા, પરંતુ સંતાન જન્મતા નથી. ઉદરની અંદર રહેતા થકા દિશાઓના તમામ તેજને આ બાળકોએ ગ્રહી લીધું છે. પૂરી પૃથ્વી અંધકારમય બની છે. વળી વિદુરજીએ પ્રશ્ન કર્યો, પૃથ્વીને અંધકાર કરનાર હતા કોણ? અસુર હતા કોણ? મૈત્રી મહર્ષિ બોલ્યા છે, એ ભગવાનના પાર્ષદ જયવીજી હતા. વળી પ્રશ્ન કર્યો, પ્રશ્ન ઉતરવામાં બહુ છે. વળી પ્રશ્ન કર્યો, ભગવાનના પાર્ષદ જયવીજય એ અસુર? એ તો ભગવાનના મહાન ભક્ત છે, અસુર ક્યાંથી બની ગયા? મૈત્રી મહર્ષિ બોલ્યા છે, વિદુરજી, ભગવાનના મહાન ભક્ત સનકાદિકો, મહાન સંતો સનકાદિકો, એ જ્યારે વૈકુંઠની અંદર દર્શન કરવા આવ્યા છે, અપમાન કર્યો છે. સનકાદિકોએ શાપ આપ્યો છે જય વિજયને, જેને કારણે અસુર યોનિને પામ્યા છે. એ જ અસુરો આજ દીતિના ઉદરમાં આવ્યા છે. પૂર્ણે વર્ષે સતે સાધ્વી પુત્રો પ્રસુ સ્રવે યમો. પૂરા 100 વર્ષ જ્યારે પૂરા થયા છે, એ વખતે દીતેના ઉદર થકી 2 જોડિયા બાળકોનો જન્મ થયો છે. જન્મા ત્યારે તો નાના છે, પણ પરીક્ષિત જન્મતાની સાથે ભયંકર વેશને ધારણ કરવા માંડ્યા છે. જોત જોતાની અંદર વધતા વધતા એટલા બધા વધ્યા છે. એનું મસ્તક છે આકાશને જ, મોટા પહાડ જેવા દેહને ધારણ કર્યા. આ બંને અસુ જન્મતાની સાથે આઠ હાસ્ય કરવા લાગ્યા. એટલું ભયંકર હાસ્ય કર્યું જેને કારણે આખી પૃથ્વી ધણધણવા લાગી, આકાશ આખું ગાજવા લાગ્યું, નદીઓના પાણીના પૂરના વેગ બદલાવા લાગ્યા, આકાશમાં સૂર્યનારાયણના રથની ગતિ પલટાવા લાગી, દેવતા અને મનુષ્યો મોયા શબ્દને સાંભળવા સમર્થ રહ્યા, કાનાની અંદર આંગળા ભરાવી દીધા, હિમાલયની વિંધ્યાચલના શિખરો તૂટી તૂટી ધરાશયી થવા લાગ્યા, દેવતાઓ તમામ કાંપવા લાગ્યા, મનો વિચાર કરવા લાગ્યા, આટલો ભયંકર અવાજ શણવા, ચારે બાજુ ભયંકર વાતાવરણ સર્જાણ છે. મનુષ્યો દેવતાઓ તમામ ભયભીત બન્યા છે. જન્મતાની સાથે પહાડ જેવા રૂપને ધારણ કરી હિરણાક્ષ પૂરી પૃથ્વીને લઈ અને સાગરમાં જઈ પૃથ્વીનું ઓશીકું કરી સુઈ ગયો. ભગવાન ને પ્રાર્થના કરવામાં આવી, નાથ આ પાપી અધમ ને આપ મારો. એ જ વખતે વરાહ રૂપ ને ધારણ કરીને પરમાત્મા શેખ પાતાળ સુધી ગયા. સુતેલા હિરણાક્ષ ને ઠેબુ મારી જગાડ્યું, પાપી જાગ્રત બન. હિરણાક્ષ જયારે જાગ્યો છે ત્યારે ભગવાન પૃથ્વી લઈને ભાગ્યા છે. હિરણાક્ષ પાછળ પડ્યો છે, બુમરાણ કરી રહ્યો છે. અરે આ જંગલી પ્રાણી પૃથ્વી પર રહેનારું જળમાં આવ્યું ક્યાંથી? ભગવાન ચૂપચાપ પૃથ્વીને લઈ અને પાણીની બહાર નીકળ્યા. હિરણાકશિપુ નો ભાઈ હિરણાક્ષ પાછળ છે. હિરણાક્ષ જયારે બહાર આવ્યો છે, ભગવાન એની સામે ગયા છે અને બોલ્યા છે, પાપી તું જે બોલતો હતો એ સત્ય હતું. સત્યમ વયમ ભુવન ગોચરો મૃગા યુષ્મદ વિધાન્ય મૃગયે ગ્રામ સિંહા. તું સત્ય કહેતો હતો, હું જંગલી પ્રાણી છું અને તારા જેવા ગ્રામ સિંહ માને કૂતરાને મારવા માટે ફરું છું. ભગવાન વરાહ નારાયણે સામે દોડ દીધી, જબરજસ્ત દ્વંદ્વ યુદ્ધ થયું. થોડી વાર પ્રભુ પટકાય પૃથ્વી પર, થોડી વાર હિરણાક્ષ પૃથ્વી પર પટકાય. પરીક્ષિત એક બે દાડા નહીં, થોડા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આકાશ માર્ગે આવેલા દેવતાએ પ્રભુને વિનંતી કરી, માલિક આને જલ્દી પૂરો કરો. વારંવાર જયારે પરમાત્માને પ્રાર્થના કરી છે, ભગવાનની આંખના લોચન લાલ બન્યા, આખું શરીર કાપવા લાગ્યું, શરીર ધ્રુજારી લેવા લાગ્યું. ભગવાને પડકાર કર્યો, હિરણાક્ષ હવે તારે સંભાળવાને સંભાળી લે, હું તને જીવતો નહીં મૂકું. બોલતા શિર ગર્જના કરી ભગવાને સામે દોટ દીધી છે. હિરણાક્ષને પણ લાગ્યું, કદાચ હવે મને આ જીવતા નહીં મૂકે. હિરણાક્ષ ભાગ્યો છે, પરમાત્માએ પાછળ દોટ મૂકી આકાશ માયેલા દેવતાઓ જઈ નાદો કર્યા છે. મારો મારો ના નાદો થવા લાગ્યા. એકદમ હિરણાક્ષની પાસે જઈ પોતાના બંને દાંત હિરણાક્ષના પેટમાં ખૂંટાડ્યા. આખો હિરણાક્ષના અંદર લઈ ગોળ ફેરી ધરતી પર જોરથી પછાડ્યો. અને હિરણાક્ષને પછાડતાની સાથે હિરણાક્ષનું પ્રાણ પંખી રૂડી ગયું. આકાશ માર્ગે આવેલા દેવતાએ જઈ નાદો કર્યા છે, હિરણાક્ષનો વધ થયો છે. બોલો વરાહ ભગવાનની જય. સુખદેવજી મહારાજે પરીક્ષિત હિરણાક્ષનો વધ કરી પૃથ્વી મનુ મહારાજાને અર્પણ કરી ભગવાન વરાહ નારાયણ અંતર ધ્યાન થયા છે. ભગવાન જતા રહેતા આ બાજુ મનુ મહારાજને થોડી વાર શોક થયો છે. આકાશવાણી થઈ, આપ શોક ન કરો, પરમાત્મા તો નિમિત્ત માત્ર આવ્યા હતા. વિદુરજી મૈત્રીજીને બીજો પ્રશ્ન કર્યો છે. હે મૈત્રીજી, મેં સાંભળ્યું છે કે કર્દમ ઋષિ દ્વારા દેવહૂતિની કુખે ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. આપ મને એ કથા કહો, અને દેવહૂતિ અને કર્દમ મુનિ દ્વારા કેટલા સંતાનોની પ્રાપ્તિ થઈ હતી એ પણ કથા કહો. આકૃતિ અને પ્રસૃતિ જે મનુ મહારાજ અને અન્ય બે દીકરીઓ છે એના થકી કેટલા સંતાનોની પ્રાપ્તિ થઈ હતી આપ એ પણ મને કહો. ભગવાન દેવહૂતિના પુત્ર બનીને આવ્યા, કર્દમ મહર્ષિ અને દેવહૂતિ એવું સુપૂર્ણ કર્યું હતું એ કથા પણ આપ મને કહો. મૈત્રી મહર્ષિ બોલ્યા, વિદુર સાંભળો, સિદ્ધપુર પાસે સરસ્વતીને કિનારે સૃષ્ટિ સર્જવાના હેતુસર કર્દમ મહર્ષિએ જોરદાર તપ આદર્યું. પૂરા 10,000 વર્ષ સુધી સાધના કરી. 10,000 વર્ષને અંતે ભગવાન એના પર રાજી થયા છે. પ્રસન્ન થયેલા ભગવાને એકદમ સરસ્વતીને કિનારે આવી અને કરદમ મહર્ષિને કહ્યું છે, રાખો ઋષિરાજ, આપ રાખો, તપને અટકાવો. કરદમ મહર્ષિ એવું તપ કર્યું છે, એક શરીરની અંદર કેવળ હાડક્યા બચ્યા છે, બાકી કોઈ તત્વ રહેવા પામ્યું નથી, માંસ લોહી તમામ સુકાઈ ગયું છે. આવું તપ જોઈને પરમાત્માની આંખોમાંથી અશ્રુ પડી ગયા છે, આંખોમાંથી આંસુના બિંદુ પડ્યા છે, માટે એ સ્થાનનું નામ બિંદુ સરોવર પડ્યું છે. ભગવાને કહ્યું, માગો કરદમ, માગો, આટલી બધી ઘોર સાધના શા માટે કરો છો? ભગવાને જ્યારે માગવાનું કીધું ત્યારે કરદમ મહર્ષિ એવું બોલ્યા છે, આપના જેવો મારે દીકરો જોઈએ છે, આપ મને તમારા જેવો દીકરો આપો. ભગવાન બોલ્યા છે, પણ મારા જેવો તું એક જ છું, મારા જેવો તું એક જ છું. કરદમ મહર્ષિ કે તું કોણ, ક્યાં બીજો માગું છું, એક જ માગું છું, તમારા જેવા તમે એક જ હો, તું એક જ માગું છું, આપ મારી ઘરે પુત્ર બનીને આવો. આ બધા સંતોની મહાનતા તમે જુઓ, ભક્તોની મહાનતા જુઓ, સાધના કરીને ફળ શ્રુતિમાં એને ભગવાન જ માગ્યા છે. એ જ ખરો ભગવાનનો ભક્ત કહેવાય, ભગવાનની પાસે બસ ભગવાન જ માગે. પ્રેમાનંદ સ્વામી જ્યારે કીર્તન બોલે, વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર નૈરે લોલ, ભગવાન સ્વામિનારાયણ રાજી થયા અને રાજી થઈને એમ કે, માગો પ્રેમ સખી, માગો, આજ અમે તમારા ઉપર રાજી થયા છીએ. માગવાની જયારે વાત કરી છે એ વખતે પ્રેમાનંદ સ્વામી એવું માગ્યું, તમારી મૂર્તિ વિના મહારાજ બીજું મને આપશો? તમે જો આપવા માંગતા હો બસ તમારી મૂર્તિ આપો, બાકી કઈ ન છે. માઇક પદાર્થ જે માગે ને ભક્ત ન કહેવાય. રામની પ્રસિદ્ધ કથા છે, વિભીક્ષણને જયારે ધક્કા માર્યા છે રાવણે, અને વિભીક્ષણ પ્રભુ રાઘવની છાવણીની અંદર આવ્યા છે, પણ પ્રવેશ કરવા ગયા વાંદર દળે રોક્યા છે. ક્યાં જવું છે, કોણ છો? હું રાવણનો ભાઈ વિભીક્ષણ છું, પ્રભુ રાઘવને મળવા જવું છું. વાંદર દળે મનમાં વિચાર કર્યો, રાવણનો ભાઈ એને પ્રભુની પાસે જવા દેવાય? આ તો દગો જ કરે ને, ના પાડે, તમને મળવા દેવા નહીં આવે. વિભીક્ષણે કહ્યું છે, પણ ભગવાન પાસે રજા લેતા હો, મારે મળવું છે ભગવાનની પાસે. જેને એમ કીધું છે કે રાવણનો ભાઈ વિભીક્ષણ આવ્યો છે ને આપને મળવા માંગે છે. ભગવાન કે, આવવા દો. સિપાહીઓ કહે છે, વાંદર દળ કે, પણ પ્રભુ એ રાવણનો ભાઈ છે ને તમારી પાસે કેમ આવવા દેવાય?